સ્વામિનારાયણ ભગવાનની વિચરણ લીલા મંડાવ્ય દેશનું ગામ લાંગણેજ, ત્યાં પ્રભુએ જે લીલા કરી છે એ કથા શ્રવણ કરવાની છે. પરંતુ એ કથામાં પ્રવેશ કેવી રીતે થશે એ બહુ સરસ વળાંક છે. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ના વિચરણ લીલાના પ્રસંગના સ્પર્શવા માટે પહેલો તો પરમાત્મા કઈ રીતે આ ધરતી ઉપર પ્રગટ થયા એ બધી જ કથા ખૂબ જ સંક્ષેપમાં સંભળાવશે. શરૂઆત એ રીતે કરી કે એકવાર બધા ઋષિ અને મહર્ષિઓને ઈચ્છા થઈ કે આપણે યાત્રા કરવી છે. થાય છે ને ઈચ્છા ઘણાને, યાત્રા કરવાની ઈચ્છા તો મુમુક્ષુ માત્રને થાય. બધા મહર્ષિઓએ નક્કી કર્યો કે આપણે તપની સાથે યાત્રા કરવી, તપશ્ચર્યા સાથે. કામમ ક્રોધમ ચ લોભમ ચ યોજિત્વા તીર્થમાવિષ્ય. યાત્રા કરવા જવું હોય ત્યારે બધી ઈચ્છાઓ, બધી અપેક્ષાઓ અને સ્વભાવ ત્રણ છોડવાના. કામમ એટલે ઈચ્છા, લોભ એટલે અપેક્ષા અને સ્વભાવ, ત્રણ છોડ્યા પછી તીર્થમાં જવું. આ તીર્થના નિયમો છે. કોઈ સંસ્થામાં દાખલ થવું હોય તો એના નિયમ હોય કે આ પ્રમાણે ભાઈ બૂટ બહાર ઉતારો, મોબાઈલ બંધ કરો, આ બધા નિયમો હોય, ભાટિયું મારેલું હોય છે. તો યાત્રામાં જવા માટેની શરતો એટલે કે નિયમો કે ઈચ્છાઓ, એક ભાઈ પોસ્ટકાર્ડ લખેલો કોઈ યાત્રાના સ્થાનમાં, અમે 22 જણ આવીએ છીએ, દૂધપાક પૂરી પતરવેલિયા બનાવજો, કઢીને ભાત, અને જે કંઈ બિલ થશે એ બધું અમે આપી દઈશું. આ તો યાત્રામાં રસ્તામાં ભૂખ્યા થયેલા, કાંઈ વાંધો નહીં, આપણો કલાકનો રસ્તો છે ત્યાં જઈશું અને ઠાકોરજીના થાળ, દૂધપાક પૂરી પતરવેલિયા અને કઢી ભાત આરોગી ઉતારામાં આરામથી ભૂઈ જઈશું અને પછી આપણે આગળ વધીશું, એવા સરસ સંકલ્પો કરતા કરતા ત્યાં પહોંચ્યા. જય સ્વામિનારાયણ, આવો 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 આવો, જય સ્વામિનારાયણ, વાહ વાહ વાહ, બહુ સારું, બહુ સરસ. ગાડી થોડી લેટ હતી? હા, થોડી લેટ હતી. કાંઈ વાંધો નહીં, તમે કાગળ લખ્યો હોત ને તો બધી વ્યવસ્થા થઈ જાય. તમને કાગળ લખ્યો છે ને? ના, અમને તો હજુ સુધી મળ્યો નથી. પેલા ભાઈને વહેમ પડ્યો કે આ સ્વામીજી કંઈક ખોટું ભૂલતા લાગે છે, કાગળ ન મળે એવું બને. પણ એને ખબર નથી કે 2008 સાલમાં તો નવે ગ્રહ સીધા હોય તો ટપાલ મળે, નહીં તો ન મળે. આમ ચર્ચા ચાલતી હતી અને ત્યાં ટપાલે આવ્યો, પોસ્ટકાર્ડ નાખ્યો, જો આ તમારો કાગળ હવે આવ્યો, તમારા પછી એ લેટ આવ્યો. ત્યારે એમ થઈ ગયો કે આ પોસ્ટ ખાતું તો પોસ્ટ ખાતું છે, ગજબનું છે. માણસ માત્રમાં એ ખાતાની એવી છાપ પડી ગઈ છે, એવી છાપ પડી ગઈ છે. એક દોષી કાગળ લખતી હતી ભગવાનને, હે પ્રભુ, હે વૈકુંઠના અધિપતિ, હવે હું તો ગરડી થઈ ગઈ છું અને મારે કંઈ છેલ્લી અવસ્થામાં દાનપુન કરવું હોય તો 100 રૂપિયા મોકલજે હે દીનાનાથ, હે દીનાનાથ, તો 100 રૂપિયા મોકલજે. મુકામ પોસ્ટ વૈકુંઠ લખીને કાગળ પોસ્ટમાં નાખી આવે. જોજો, માણસો સજ્જન હોય છે એવું નથી. તો આવું અઠવાડિયું થાય ને કાગળ આવે તો પોસ્ટવાળાએ વિચાર કર્યો કે આવું કોણ લખે છે, કે બિચારા ફલાણા ગામના માજી છે. પોસ્ટમાં બધા ભેગા થયા, આપણે કંઈ મદદ કરીએ ત્યારે, કારણ કે આ માજીને એમ જ છે કે કંઈક સારું કામ કરવા છેલ્લે 100 રૂપિયા મોગલ, પ્રભુ દયા કર, બધા પોસ્ટવાળા ભેગા થઈ, સ્ટાફવાળાએ, પોસ્ટમેન હોય, એમના અધિકારી હોય, સાહેબ હોય, એ બધા ભેગા થઈને ફાળો કર્યો, તે 70 રૂપિયા થયા. કંઈ નહીં, 70 તો 70, અને 70 નું મની ઓર્ડર કર્યો ખાનગી રાખવા એ માજીના સરનામે. આ 70 રૂપિયાનું આ મની ઓર્ડર માજીને મળ્યો, ખુશ થઈ ગયા. હું ભગવાનને એક મહિનાથી કાગળ લખતી હતી, ભગવાન તો બહુ દયાળુ છે, હોના હવાઓ મોકલે, ભગવાને તો હવાઓ મોકલે આવશે, પણ આ પોસ્ટ વાળા ખાઈ ગયા ત્યાં 70. આવી છાપ બોલો, આ ખરેખર તો પોસ્ટ વાળા આપ્યા હતા. આ ભાઈ એનો કાગળ આવ્યો ત્યાં જ. એટલે અત્યારે આપણા શાસ્ત્રનો આ શ્લોક છે સત્સંગી જીવનનો, કે જાત્રાએ જવું ત્યારે ઈચ્છાઓનો ત્યાગ કરીને જવું, કે દૂધપાક પતરવેલિયા મળે કે રોટલી ને શાક મળે, જે મળે તે. આ બધા મહર્ષિઓ આવી રીતે તપશ્ચર્યાપૂર્વક યાત્રામાં નીકળ્યા, તીર્થોમાં ફર્યા, 4 ધામ, 7 પુરી અને 68 તીર્થ પૂરા કર્યા. હવે સમાપ્તિમાં શાસ્ત્રમાં એમ લખ્યું છે કે સમાપ્તિ યાત્રાની કઈ રીતે કરવી, યાત્રાની સમાપ્તિ કાં ભગવાનના દર્શનથી અને કાં ગુરુના દર્શનથી કરવી. યાત્રા કરીને આવીને કાં તમારા ગુરુને જઈને પગે લાગો અને કાં ઈષ્ટદેવને જઈને પગે લાગો, ત્યારે યાત્રા પૂર્ણ થઈ કહેવાય. આ બધા મહર્ષિઓ ભગવાનને પગે લાગવા બદ્રિકાશ્રમમાં ગયા, જ્યાં સાક્ષાત નરનારાયણ દેવ સદાકાળ હાજરા હજુર બિરાજે છે. ત્યાં નારદજી પણ અખંડ રહે છે, ત્યાં ઉદ્ધવજી પણ રહે છે, ત્યાં ધર્મ અને ભક્તિ પણ રહે છે. ત્યાં જઈ નમસ્કાર કર્યા, નરનારાયણ દેવની પાસે સભામાં બેઠા. નરનારાયણ દેવે બધી વાતો પૂછી, ક્યાં ક્યાં યાત્રા કરી આવ્યા, તીર્થધામની પરિસ્થિતિ કેવી છે, અને ઋષિએ કહ્યું બધું. અમે તો યાત્રા કરવા ગયા હતા, એટલે અમારો હેતુ યાત્રા કરવાનો હતો, બાકી તો પ્રભુ કાંઈ કહેવા જેવું નથી. આવી વાત ચાલતી હતી, અને એ જ વખતે તમને તો આ કથાનો ખ્યાલ છે ને, કોણ આવ્યો, દુર્વાસા આવ્યા. હા, સારું યાદ કરાવતા રહેવું. દુર્વાસા ઋષિ આવ્યા આ સભામાં. ઘણા માણસો છે ને રંગમાં ભંગ પાડી નાખે. મહાત્મા દુર્વાસા બહુ મિજાજી, અખંડ ગુસ્સા વાળા. ગુસ્સો તો બધાને આવે, પણ એ કામ ચલાવવું. પણ દુર્વાસાજી તો અખંડ રાખે, મદારી જેમ કરંડિયામાં સર્પને રાખીને ફરે, એમાં દુર્વાસાજી અખંડ ક્રોધને રાખીને જ ફરતા. એમનો વાંક નહોતો, આટલો ગુસ્સાવાળો સ્વભાવ થઈ ગયો એની પાછળ કારણ હતું, એમાં આપણે ઊંડા ઉતરવું નથી. કારણ પત્નીનું હતું એટલે ઊંડા ઉતરાય એમ નથી, બહુ જ ગુસ્સાવાળા થઈ ગયેલા. એ સભામાં આવ્યા તો ઠાકોરજીને એમ થયું કે ભલે આવ્યા, ભગવાને ઈચ્છા કરી જ કે ઠીક થયું, અત્યારે જોગાનો જો. ઠાકોરજી એવી વાત શરૂ કરી નરનારાયણ દેવે કે બધાનું મન નરનારાયણ દેવ તરફ. પાછળ કોણ આવ્યો કોઈને ખ્યાલ જ નહીં. દુર્વાસા આવ્યા ત્યારે અપેક્ષા લઈને આવ્યા હતા, હું જઈશ, બધા મને કહેશે આવો આવો, ઊંચી ગાદી નાખીને બેસાડશે, હાર પહેરાવશે, મારા પગ ધોશે, બધા મારા પગમાં વંદન કરશે. અપેક્ષાઓ લઈને જાય ને ઘણી વાર દુઃખી થાય, કોઈ એ સામુ ન જોયું. દુર્વાસાજીને એમ થયું કે આ મંદિરમાં, આ સભામાં તો આવ ભાઈ હરખા, આપણે બધા સરખા, અહીં કોઈ મારું સન્માન નહીં, મારો સત્કાર નહીં, મારો આવકાર નહીં, કોઈ ફૂલ નહીં, કોઈ હાર નહીં, કોઈ કશું નહીં. અને ગરમ થયા તરત જ. હો, તમે આ વીજળીનો મિકેનિઝમ જાણતા હો ને, તો ઇલેક્ટ્રિસિટીમાં કે છે 230 નું દબાણ હોય, પણ ઘણા ફિટિંગ એવા હોય છે કે મેં 460 નું દબાણ હોય છે, કોકને પૂછી જોજો, જાણકાર હોય એને. એ 460 ના દબાણ જ્યાં સ્વિચ પાડો ને, મોટી મોટી મોટરો ચાલુ થઈ જાય, તાત્કાલિક આખી ફેક્ટરીઓ ચાલુ થઈ જાય. ગુરુવા સાહેબજીનું મગજ એકદમ લાલ પીળું થઈ ગયું. એવું તો હીટરે ગરમ ન થાય એટલું ગરમ થઈ ગયું, હાઈ વોલ્ટેજ. અને એકવાર દુર્વાસાજી ગરમી પકડે પછી બ્રેક લાગે નહીં, ગમે એમ કરો ને. અને રાડ પાડી એને તો દરવાજામાં ઉભા ઉભા, આ સભામાં બેઠેલા બધા અભિમાની છો, લેવા દેવા વગર સર્ટિફિકેટ આપી દેવા માણસ. અભિમાની કોણ હતું એ તો ભગવાન જાણે, નરનામ દેવ. આ સભામાં બેઠેલા બધા ગર્વિષ્ઠ છો, મારા જેવાનું સન્માન નથી કરતા, પણ હું તમને બધાને પાઠ ભણાવીશ. અત્યારે કળિયુગમાં આ ધરતી ઉપર દંભીઓ પાખંડીઓ બહુ જન્મ્યા છે, તો તમે પણ જાઓ જન્મો અને એ બધાથી તમે ખૂબ દુઃખી થાઓ. દંભીઓ તમને હેરાન કરે, પાખંડીઓ તમને દુઃખી કરે, જાઓ મારો શાપ છે. ઋષિ મુનિઓ દોડ્યા, દુર્વાસાના પગમાં પડ્યા, માફ કરજો, અને વધુ ગરમ થયા. લોઢી ઘેર હોય છે ને, લોઢી ખ્યાલ છે ને, લોઢી ઘેર હશે એ જયારે સ્ટવ ઉપર મૂકો ને એકદમ લાલ થાય, પછી એના ઉપર ઓમ સ્વાહા કરીને પાણીના છાંટા નાખો તો ઠંડી થાય. અખતરો કરજો ઘેર છેટા રહીને, પાણીના છાંટા નાખો તો પાણીના છાંટા વરાળ થઈને ઉડી જાય, પણ લોઢી ઠંડી ન થાય. ઋષિ મહાત્માઓએ જઈને પગે લાગ્યા તો દુર્વાસા ઓર ગરમ થયા. પછી ધર્મદેવ એ સભામાં હતા, એ ઊભા થઈને પગે લાગ્યા, મહાત્માજી હું વંદન કરું છું. મહાત્માજી તમારા જેવા મહાત્માનું હૃદય તો માખણ જેવું કોમળ હોય છે. ધર્મદેવને ખ્યાલ નહીં કે અત્યારે માખણ અડવા જેવું જ નથી. દુર્વાસાજીને કહે છે, ધર્મપિતા અમે બધા કથા સાંભળવામાં હતા, અમારો કોઈ ઈરાદો નહોતો કે તમારું સન્માન ન કરવું, અમને ખબર જ નહોતી કોઈને, માટે માફ કરો. માફ બાપ નહીં, ઓહો, માફીની તો વાત નહીં, માફી પત્ર મારી પાસે લાવવું જ નહીં, એમાં હું સહી કરતો જ નથી. પણ તમે આ સભામાં બેઠા છો એ તો મને ખબર નહીં, પણ હવે એમ કામ કરો, થયું એ થયું, કારણ કે મારું નાખેલું તીર કોઈ દાડો પાછું વળતું નથી. તમારે બધાએ જન્મ લેવો પડશે, તમે બધાએ દુઃખી થશો જ, પણ સાથે સાથે સાપની સાથે આટલો અનુગ્રહ કરી આપું છું કે આ સભામાં નરનારાયણ દેવ બેઠા છે ને, એ પણ તમારે ત્યાં જન્મ લઈ અને તમારી બધાની રક્ષા કરશે. અને ત્યાંથી જ બારોબાર નાસી ગયા, તો પાણી પીધું કે એનો સન્માન સત્કાર સ્વીકાર્યો, આટલું કામ કરવા જ આવ્યા હતા, એટલે બોમ્બ મૂકવા વાળો મૂકીને ભાગી જ જાય એવું કર્યું આપણે, તો ધડાકો કરીને ભાગી જ ગયા, ઉભા જ ન રહ્યા. પેલો ડોક્ટર ને દર્દી કે ને કે સાહેબ આ ગોળીથી તો માથું બહુ ચડે છે, ઉભારો એના ભેગી બીજી લખી આપું, એમ દુર્વાસાજીએ એવું કર્યું કે મેં તમને કહ્યું એનાથી તમે દુઃખી થશો, પણ સાથે સાથે આ ભગવાન તમારે ત્યાં પ્રગટ થશે અને તમને દુઃખથી બચાવશે. બધા મહર્ષિઓ સભામાં બેઠેલા ઋષિઓ બોલવા લાગ્યા, જે થયું તે થયું, પણ દુઃખી થઈશું એ દુઃખ સહન કરશું, પણ આપણને આનંદ એક વાતનો છે, લીલા કરશે લલિત બહુ. આ નારાયણ નર રૂપ ભાળીશું સૌ ભાવથી અવતાર ધન્ય અનુપ. ઋષિ મહર્ષિઓ કહે છે કાંઈ વાંધો નહીં, દુર્વાસાજીએ ભલે શાપ આપ્યો સહન કરશું, પણ આ નરનારાયણ દેવ આપણી વચ્ચે મનુષ્ય સ્વરૂપે વિચરણ કરીને જે જે લીલા કરશે ને એ લીલાનો અનુભવ દર્શન કરીશું અને આપણને આનંદ થશે. આ ધરતી ઉપર જ્યારે પાપ વધે છે ત્યારે ધરતી ધ્રુજે છે એમ પુરાણમાં લખ્યું છે. આ ધરતીને કોઈ મકાનનો ભાર નથી લાગતો, પહાડનો ભાર નથી લાગતો, વસ્તી વધે એનો ભાર નથી લાગતો, પણ જ્યારે પાપ વધે ત્યારે ધરતીને એનો ભાર લાગે છે. ભ્રષ્ટા ભ્રષ્ટિ ભૂવી થઈ, બહુ થયા નર ને નાર, ધરણી ધ્રુજે ધીરજ તજી, વરસે ન મેઘ પ્રમાર. જ્યારે ભ્રષ્ટાભ્રષ્ટિ પાપ કર્મ થવા લાગ્યા ત્યારે આ ધરતીની ધીરજ રહી નહીં, ધરતી ધ્રુજવા લાગી. એટલું જ નહીં, સાનુકૂળ વૃષ્ટિ જતી રહી, વરસાદ સાનુકૂળ અને પ્રતિકૂળ બે જાતના હોય છે. એક તો મોડો આવે પછી વાવીએ એ બળી જાય, અને કાં તો અતિ પડે તો વાવેલું તાણી જાય. આ માણસના કર્મનું ફળ છે, સત્કર્મ અને દુષ્કર્મનું. ધર્મદેવે વિચાર કર્યો કે હવે જલ્દી જલ્દી આ ધરતી ઉપર જન્મ લેવો છે. યુપીમાં સરિયુ કિનારે ઇટાર શહેર છે, ત્યાં બાલ શર્મા અને ભાગ્યવતી નામે દંપતી રહેતા હતા. એમને ત્યાં ધર્મદેવે જન્મ લીધો. વિક્રમ સંવત 1796 અને કારતક સુદ એકાદશી. ચાલો હવે ભક્તિ માતા નું જન્માદિક કર્મ જાણીએ. ભક્તિ માતાનો જન્મ છપૈયામાં. છપૈયાનું નામ આવ્યું ને એટલે લેખક બહુ ખુશ થઈ ગયા. છપૈયા એટલે શું ખબર છે? તાલ પાલ વિશાલ બિરાજે, ભારે વૃક્ષ રસાલ તે બ્રાજે, કૂપ વાપી સરિતા કહાવે, પુર પ્રભા કયામાં ન આવે. છપૈયા તો કેવું સુંદર, નિષ્ફળ સામે લખ્યું છે છપૈયા, છબીનું ધામ, શોભાનું ધામ, જ્યાં વિશાળ સરોવરો છે, વૃક્ષો છે, સુંદર કુવા છે. હવે એક વાત એવી આવે છે કે કદાચ જે છપૈયા ગયા હશે એને શંકા થાય, નહીં ગયા હોય એ માની લે. સ્વામી લખે છે બહુ રાજમાર્ગ વિશાલ, અતિ શોભે છે શોધ પ્રવાલ, મોટા મોટા રાજમાર્ગ હાઈવે અને મોટા મોટા રાજમહેલો, શોધ એટલે મહેલ. છટા છૈક અટારી થી રાજે, ધ્વજ તોરણ કળશ બિરાજે. છે છપૈયામાં આવું? જે ગયા હોય કેજો ભાઈ સાહેબ. મોટા રાજમાર્ગો જોયા, મોટા મહેલો જોયા, અટારી વાળા મહેલો, આગળ અગાસીઓ નીકળ્યો હોય, સુંદર રવેશ હોય, છાજલીઓ હોય, આવું છે છપૈયામાં? કેમ કોઈ બોલતા નથી? જઈ આવ્યા તો હશો, આમાંથી ઘણા બધા ભક્તો છપૈયાનો દર્શન કર્યા હશે ને. આવું છે નથી, હું કહું છું છે. આ શાસ્ત્રો કહે છે, નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતો કહે છે, તમે કહો છો નથી. આપણા બેમાંથી સાચું કોણ, આ નિર્ણય કોણ કરશે? આ કેમેરા બે જાતના હોય છે. એક કેમેરો એવો હોય છે કે ઉપર ઉપરના જ ફોટા પાડે, દાઢી કેવી છે ને વાળ કેવા છે, મોઢાનો આકાર કેવો છે, બૂઢો છે કે જુવાન છે, આ કેમેરા એ જ જુએ. પણ બીજો એક કેમેરો હોય છે એ ડોક્ટર પાસે હોય છે, એ દર્દીને સુવારીને ચાંપ પાડે, શ્વાસ બંધ અને ચાંપ પાડે, અને એમાં જે આકૃતિ ઝડપાય એ વાળ ન ઝડપાય, એ નાક કે આંખ કે ન ઝડપાય, ચહેરો ન ઝડપાય, પણ ચહેરાની પાછળ, ચામડીની પાછળ શું છે એ ઝડપાય. આપણે છપૈયા જઈએ છીએ ને આ કેમેરાની જેમ જઈએ છીએ કે ના ના તલાવ છે ને માટી છે ને ઝૂંપડા છે છાપરા છે, હા આ કેમેરા એ ફૂટા લીધા. પણ એક્સરે જેવો કાચ ચડાવીને જો જુઓ તો છપૈયામાં મોટા મોટા દેવતાઓ પોતાના મહેલ બનાવીને રહે છે, મોટા મોટા મુક્તો ત્યાં આવીને નિવાસ કરે છે. સ્વામિનારાયણ ભગવાનની ભાષા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આ ગઢડું શહેર, કેમ ગઢડા શહેર છે? અત્યારે તો સાનુકૂળતાઓ છે, પણ 200 વર્ષ પહેલાં તો કેવું હશે? છતાં શ્રીજી મહારાજે લખ્યું કે આ ગઢડું શહેર, એનો અર્થ કે અનંત ધામના મુક્તો અને ઐશ્વર્યો ત્યાં દિવ્ય સ્વરૂપે રહેતા હતા, માટે એ શહેર હતું, માટે છપૈયા શહેર છે અને માટે આ સગવડો છે. જરા ચશ્મા બદલવા પડે ભાઈઓ. આવા છપૈયામાં કાલુ તિવારી અને એમના પત્ની ભવાની આ બે રહેતા હતા. એમને ત્યાં કન્યા જન્મી, જેનું નામ ભક્તિ માતા. વિક્રમ સંવત 1798 કારતક સુદ પૂનમ. આ બંનેનો યોગ થયો. અમારે કહેવત છે કે પાડોશી આપણે નક્કી કરી શકીએ, પણ વર અને કન્યા કોની સાથે કઈ રીતે ગોઠવાય એ તો સ્વર્ગમાં જ નક્કી થાય છે, એ ઉપરથી જ નક્કી થાય છે, અહીં ધરતી ઉપર નક્કી નથી થતું. કયું પાત્ર કોને મળે એ આપણા હાથમાં જ નથી. એક બનેલી ઘટના છે, જાણકારીમાં હતી. એક ભાઈ 10-12 જગ્યાએ જોઈ આવ્યા, મને પસંદ નથી, છોકરો ના પાડે. મા બાપ કહે છે ઘર સારું છે, ના મને પસંદ નથી. અને ફરિયાદ અહીં આવી, તને વાંધો શું છે? મને ચશ્મા વાળી કોઈ વ્યક્તિ પસંદ નથી. શોધવામાં કે કોઈ ચશ્મા વગરને કોઈ સુપાત્ર કન્યા મળી, નક્કી થઈ ગયો, જય જયકાર થઈ ગયો, લગ્ન થઈ ગયા. અને મધ્યમ વર્ગનું કુટુંબને એટલે ઘેર આવી, અને જરા ભાત ને દાળ મૂકવાના હતા, વાટકી ભાત થાળીમાં લઈ અને છેક આંખ પાસે લઈ જઈને ભાતના દાણા જોવા માંડી. કેમ આમ? તો મને ખબર નહીં, ઓછો દેખાય છે. લઈ ગયા ડોક્ટર પાસે, 3.5 નંબર છે નજીકનો. એટલે ચશ્મા વાળી તમને પસંદ ન હોય તો ઉપર વાળો એલોટ કરે, જે મંજૂર કરે એ સ્વીકારે છૂટકો છે. એટલે લગ્ન કોને? તો સ્વર્ગમાં નક્કી થાય, ધરતી ઉપર પાડોશી નક્કી કરી શકો. તમને એમ લાગે કે આ પાડોશી પસંદ નથી તો બીજે રહેવા જતા રહો, પણ આમાંથી ક્યાં બીજે રહેવા જશો? જઈ શકાય એમ છે? વિચારજો તો, સબ સબકી સંભાલ્યો. ધર્મદેવ અને ભક્તિનો વેવિશાળ થઈ ગયો, એ ઉપરથી નક્કી હતું. લગ્ન પણ નક્કી થઈ ગયા, ધામધૂમથી જાન લઈ અને છપૈયા આવ્યા. આ કથા બહુ સંક્ષેપથી કહું છું, કારણ કે આ કથા લખી છે સંક્ષેપમાં. કહેવાની કથા તો શ્રીજી મહારાજની લીલાની છે, આ તો એનો પાયાનો પડથારો છે કથાનો. ધામધૂમથી લગ્ન થયા અને વિદાય પરણ્યા પછી, તો વિદાય હોય ને, વિદાયનો વિધિ કર્યા પછી કાલુ તિવારીએ ધર્મદેવના પિતા પાસેથી યાચના કરી, તમે ખુશ થયા હો તો એક વરદાન આપતા જાઓ. અરે બોલો બોલો, બહુ આનંદ થયો છે, તમારી આ તૈયારી, તમારો ભાવ, તો મારી વાત સ્વીકારશો? અરે બોલો, તમે બોલો તો આ તમારા દીકરા ધર્મ એને મારે ઘેર રાખો, રાખતા જાઓ. આ તો મોટી વાત છે. આપણે ગુજરાતીમાં એક શબ્દ પ્રયોગ થાય છે આના માટે, શું કહેવાય છે? ઘર જમાઈ. હા, આમ શબ્દો થોડા એવા લાગે પણ ખોટા તો નથી. સસરાને ઘેર રહેવું એ કંઈ તો બહુ સારું કહેવાય છે ને. મહાદેવજી કાયમ માટે સસરાને ત્યાં જ રહે છે, હિમાલયમાં. ભગવાન 4 મહિના સસરાને ઘેર આરામ કરવા જાય છે. ઠાકોરજી ચાતુર્માસના 4 મહિના ક્ષીરસાગર સમુદ્ર છે ને, ઠાકોરજીના સસરો છે, એને ત્યાં આરામ કરવા જાય છે. એટલે ધર્મદેવ ત્યારથી સ્વસુર ગ્રહ નિવાસી, છપૈયાના નિવાસી બન્યા. વિવાહ કીધો ત્યાં રૂડી ફેર, ભારે થઈ અતિ લીલા લેર. હવે આ દંપતિને ત્યાં ધર્મ અને ભક્તિને ત્યાં બહુ જ લીલા લે. વિચારવા જેવી કથા છે ભાઈઓ, પતિ અને પત્નીને ત્યાં લીલા લેર ક્યારે હોય? વિચારજો, હોય ગાડી હોય તો નહીં, ફ્રીજ હોય ને ફિયાટ હોય તો નહીં, મોટો બંગલો હોય તો એ નહીં, બેલેન્સ બેંક બેલેન્સ જબરું હોય તગડું તોય નહીં. દંપતિ સુખી ક્યારે બને? વિચારવા જેવી કથા છે અને સમજીને વિચારવા જેવી છે. સુખી દાંપત્ય કોણ? પૈસાદાર કે સંપત્તિવાળા કે અગવડવાળા કે સગવડવાળા, સુખી કોણ? કોઈ દાડો વિચાર કર્યો છે? શાસ્ત્ર કહે છે કે સુખી એ જ દંપતિ સુખી છે કે પતિ અને પત્નીનો જ્યાં વિચાર એક હોય, જ્યાં મન એક હોય, તન ભલે જુદા હોય પણ મન એક હોય, એ દંપતિને કાળ પણ દુઃખી કરી શકતો નથી. ગમે એવા કષ્ટ આવે છતાં એના માટે તું એ પુષ્પના વરસાદ જેવા બની રહે છે. ધર્મ અને ભક્તિને કંઈ દુઃખ ઓછા નથી આવ્યા, અને એ દુઃખ આડોશ પાડોશમાંથી જ આવ્યા. મહેમાન આવે, રોજ નવા મહેમાન આવે, કાહે હો ભૈયા કહીને ઘરમાં ધામા નાખે. હવે અતિથિ આવે એટલે આપણે તો ભોખાવેલું છે બચપણથી, અતિથિ હા દેવો ભવ. પણ કેવો અતિથિ દેવો ભવ? ઘણા અતિથિ દૈત્યો ભવ જેવા હોય છે. અતિથિ આવે તો ભક્તિ માતા રાંધીને જમાડે ત્યાં સુધી તો સારું. પેલા જમે, જમી અને પાટલો થાળી વાટકો લોટો બધું લઈને જતા રહે. આવા અતિથિ ઘેર આવે તો શું કરો તમે? એક બ્રાહ્મણ છોરાશી હતી અને જોગાનું જોગ ત્યાંથી નીકળ્યા એટલે યજમાને બોલાવેલા. એ બ્રાહ્મણ ચોરાશીમાં એવો વિધિ હતો કે ભૂદેવોને તાસાની થાળી વાટકી લોટો અને પ્રત્યેક ભૂદેવને 101 રૂપિયા ત્યાં જમાડવાના. જમાડીને પછી લોટો થાળી વાટકો ને રૂપિયા બધું લઈને ભૂદેવ જાય. આ ધર્મદેવને ત્યાં મહેમાનો બધા આવે, બધું ઉઠાવીને જતા ઘરમાં થાળી વાટકા ખલાસ થઈ ગયા. પણ ધર્મ અને ભક્તિ દુઃખી ના થયા, કારણ એ બેના મન એક હતા. પતિ અને પત્નીનું જ્યાં મન એક હોય, વિચાર એક હોય, તો ક્યારેક પણ એને ત્યાં દુઃખ આવતું નથી. આમ તો મહેમાનનો મહિમા છે હવે. ચડતા દીનું પારખું, નિત આવે મહેમાન. ધ્યાનથી સાંભળજો ભાઈ, ચડતા દિવસનું પારખું, પ્રગતિ થવાની હોય ને એની નિશાની, ચડતા દીનું પારખું નિત આવે મહેમાન, અને પડતા દીનું પારખું ઘરે ના આવે શ્વાન. કૂતરુએ છાપે ડોખાય નહીં. તો આવી મહેમાન ગતિ ધર્મ ભક્તિને ત્યાં થતી હતી, રાજી થઈને. હવે આગળની કથા બહુ સુંદર છે, ભગવાનના પ્રાદુર્ભાવની એક કથા કાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.